પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સાધના કળશ 192-193 નો સાર.
પરમાત્મા વિલાસી
પરમાત્મા પદાર્થમાં
પરમાત્મા પદાર્થમાં આવું જે પરમાત્મા છે, પરમાત્મા સ્વરૂપ પોતે જ છે. બહાર પરમાત્મા જે પુરુષાર્થ કરીને પરમાત્મા થયા, એ પર્યાય રૂપે પરમાત્મા દ્રવ જેવું હતું એવી પર્યાય પ્રગટ છે. એ પરમાત્મા પ્રગટ રીતે પણ આ પણ પોતે પરમાત્મા છે. એમાં નય વિલાસ જરાય છૂટતો નથી, એમાં કઈ નય વિલાસ નથી. નય નો વિલાસ એના વિકલ્પ ને લઈને રાગ ને લીધે નય વિલાસ થાય છે. એના પક્ષ ઉપર એના બારમાં દ્રષ્ટિ હોય એટલે એને પક્ષો બધા એને ઓળખવા માટે કે દ્રવ અપેક્ષા શુદ્ધ છે, પર્યાયમાં આ વિભાવ છે એની લઈને આ શુદ્ધતા છે, એવા બધા નય વિલાસો વિકલ્પ જાય હોય ત્યાં સુધી નય વિલાસો છે. બાકી એના મૂળ વસ્તુમાં નય વિલાસો નથી. એ નય વિલાસો અંદર ચૈતન્યમાં પ્રવેશ કર્યા નથી. મૂળ પદાર્થ તો નય વિલાસ વગરનું છે, એમાં નય વિલાસ જરાય સ્પષ્ટ નથી. એ તો જે છે તે છે. એને સમજવા માટે થઈને કે આત્મા શુદ્ધ કઈ અપેક્ષા એ, આત્મા અશુદ્ધ કઈ અપેક્ષા એ, એની અપેક્ષા એ કોઈ કે આત્મા શુદ્ધ છે, કોઈ કે આત્મા શુદ્ધ છે, કોઈ કે આત્મા એક છે, કોઈ કે આત્મા અનેક છે, કોઈ કે આત્મા નિત્ય છે, કોઈ કે અનિત્ય છે. એ બધા નય પક્ષો અંતર ચૈતન્યમાં જ રહી નથી. એક એક પક્ષ લઈને કોઈ કે નિત્ય છે, દ્રવ અપેક્ષા નિત્ય છે, પર્યાય અપેક્ષા નિત્ય છે, ગુણ ના ભેદ ની અપેક્ષા અનેક છે, દ્રવ અપેક્ષા એક છે, એવા બધા ભેદો નય પક્ષો ચૈતન્યમાં જ રહી નથી એની વસ્તુ. અને વિકલ્પ છૂટીની અંદર નિર્વિકલ્પ દશામાં સ્થિર થાય તો એમાં નય વિલાસ જરાય છૂટતો નથી. નય વિલાસ એમાં છે જ નહીં, એ તો બધો બહાર થઈ જાય છે. કારણ કે એ એક જાણવા માટે પેલા પડખા એના આવે છે કે જયારે આત્મા સ્વરૂપ ને નક્કી કરવા માટે અપેક્ષાઓ બધી આવે, કઈ અપેક્ષા એ શુદ્ધ, કઈ અપેક્ષા એ અશુદ્ધ, કઈ અપેક્ષા એ નિત્ય, કઈ અપેક્ષા એ અનિત્ય, એ બધા પડખાઓ નય વિલાસો પેલા આવે છે. પણ પછી જ્યાં સ્વરૂપમાં ઠરી જાય ત્યાં નય વિલાસો બધા છૂટી જાય છે. એમાં નય વિલાસ જરાય છૂટતો નથી. એમાં નય વિલાસ છે એ તો ચૈતન બ્રહ્મ સ્વરૂપ જે છે તે છે. અનાદિમાં અહીં જે શક્તિમાં હતો તે પ્રગટ, પરમાત્મા જેવો શક્તિમાં હતો તેવો પ્રગટ થાય છે. સ્વાનુભૂતિમાં ને પૂર્ણ દશા થાય તે પ્રગટ પરમાત્મા જેવો છે તેવો પ્રગટ થાય છે. એમાં નય વિલાસ કરે છે એવો નિરાકુશ વિકલ્પ જાળ ચુક શાંત ચિત્તા, વિકલ્પ જાળ થી શાંત થઈને જેનું ચિત્ત એ સ્તય સાક્ષાત અમૃતમ પીવંતી, એ બધું છૂટીને સાક્ષાત ચૈતન્ય સ્વરૂપ નો અમૃત પીવે છે. અંતરમાં જે નય પક્ષપાત ને છોડી દે છે નય વિલાસ, એમાં નય વિલાસ છે. નય વિલાસ ક્યાંય દેખાતો નથી. પેલી ભૂમિકામાં એને વિચાર કરવા માટે થઈને આવે છે. અંતરમાં સ્વરૂપમાં ઠરી જાય ત્યારે એના અનુભૂતિમાં એ નય વિલાસ છે. અને નક્કી કરવા માટે આવે છે પણ મૂળ વસ્તુમાં નથી અને અનુભૂતિમાં પણ નથી, પણ એ નક્કી કરવા માટે થઈને વચ્ચે આવે છે. ભેદવાદ સમસ્ત ભેદવાદ નયના વિકલ્પો એમાંથી દૂર થઈ ગયા છે. સહાનુભૂતિમાં સ્થિર થાય ત્યાં નયના ભેદો સમસ્ત ભેદો એમાં બધા દૂર થઈ ગયા છે. એ પેલા બધા ભેદો નક્કી કરવા માટે આવે છે, પણ અંતરમાં જ્યાં જાય સ્વરૂપમાં ઠરી જાય ત્યાં બધું છૂટી જાય છે. દ્રષ્ટાંત આવે છે ને કે હાર નો પેલા હાર કેવો છે એમ નક્કી કરે, હાર કેવી જાતનો છે, કેવી કેવી જાતના એના એનો કેવો દેખાવ છે, એનું સોનું કેવું છે, એ બધું નક્કી કરે. ક્યાંક મોતી ન હોય તો મોતી કેવા છે એ બધું નક્કી કરે. પણ પછી હાર પહેરે એટલે બધા વિકલ્પ છૂટી જાય છે. એમ આ પેલા નક્કી કરે પણ સહાનુભૂતિ થાય ત્યારે જે છે તે છે, બધા વિકલ્પ છૂટી જાય છે. એમાં નહીં ભેદ બધા એના ક્યાંય રહેતા નથી, બધા છૂટી જાય છે. ગાયોની લક્ષ્મી ક્યાં ચાલી જાય છે ક્યાંય ખબર નથી. પ્રમાણ અસ્ત કો પ્રાપ્ત હો જાતા, પ્રમાણ અસ્ત થઈ જાય છે, ગાયોની લક્ષ્મી વિલય થઈ જાય છે. એક આત્મા જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. સર્વોપરી તત્વ એક જ દેખાય છે, એક ચેતન બ્રહ્મ જેવો છે તેવો. આ બહારની દેખાવની દુનિયા જુદી છે, અંતરની દુનિયા જુદી છે. ચૈતન્ય સ્વાનુભૂતિની એની દુનિયા એ લોક જુદો છે, આ બધો લોક જુદો છે. વિભાવનો લોક તો જુદો છે પણ ચૈતન્ય લક્ષ્મણ લઈને એની એ જાતના વિકલ્પ કરતો હોય કે ચૈતન્ય કઈ જાતનો છે એને ઓળખવા માટે એના પક્ષોમાં કે કઈ અપેક્ષા એ શુદ્ધ ને કઈ અપેક્ષા એ શુદ્ધ એની નજીક રહીને વિકલ્પ કરતો હોય તો પણ એ જુદું છે. એ બધું રાગનો આશ્રય અંદર આવે છે, ભેદ છે. માટે અંતરનો ચૈતન્ય સહાનુભૂતિમાં એ બધું દૂર છે, એમાં છે નહીં. પછી આ પરમાત્મા પદાર્થને હું નમું છું, એટલે નમસ્કાર કરું છું. એ જેમ ભગવાન નમસ્કાર કરવા યોગ્ય છે એમાં ચૈતન્ય દેવ નમસ્કાર કરવા યોગ્ય છે. એની સ્તવના કરું છું, એના ગુણગ્રામ કરું છું કે વાહ ચૈતન્ય દેવ તમે તો ખૂબ જુદા જ છો, તમારા ગુણો જુદો, તમારી પર્યાય જુદો, તમે તો કોઈ જુદી જાતના અચિંતને અનુભવ છો. એની સ્તવના કરું છું, એની ભાવના કરું છું, એને ભાવું છું, એ રૂપે પરિણતિ થવાનો પ્રયત્ન કરું છું. એવા ચૈતન્ય દેવ મને કેમ પ્રગટ થાય એમ ભાવું છું, અથવા એ રૂપે પરિણમું છું, પ્રેમથી પ્રગટ કરું છું, જાતનું પરિણમન કરું છું. ચૈતન્ય મહિમા કેટલી કરી છે, દુઃખી છે એવી ભાવનામાં એને આ મુક્તિનો માર્ગ, આવો આત્મા એ બધા કેમ પામે, આ બધા આત્માનું સુખ પામો એવી ભાવનાથી તીર્થંકર ગોત્ર, કેવું જોરદાર ભાવનાથી તીર્થંકર ગોત્ર બાંધ્યું છે તેની વાણીથી બધા મોક્ષ વયા જાત થયો એવું હતું. કારણ કે એની તીર્થંકર ગોત્ર બાંધવામાં જ એને એમ તો સર્વજીવ ખૂબ બધા મોક્ષ થયા એવી જાતની ભાવનાથી તીર્થંકર ગોત્ર, તો એની વાણી છૂટી તો બધા તો બધા મોક્ષ વયા જાય. તો દરેક દરેકની સ્વતંત્રતા કાંઈ હોય નહીં, પોતે કરે તો થાય છે. એમની ભાવના આવી કે બધા મોક્ષ પામો ને બધાને મોક્ષ પમાડું એમ આવ્યું, તો એ પણ કઈ તો નિમિત્ત પ્રબળ થી પમાડી શકતું નથી કોઈ કોઈ નહીં.
અને તેનું ફળ છે આવી વિકટાળથી જે મુક્ત રહે છે તેને તે પરમાત્મા તત્વને નમન છે.
આ ધ્યાન છે, આ ધ્યેય છે,
એનું પેલું ફળ છે. આ ધ્યાન છે, આ ધ્યાતા છે, અને આ ધ્યેય છે. ધ્યાન ધ્યાતા ને ધ્યેય એ બધું એક અભેદ મારે છે. ધ્યાન ધ્યાતા ને ધ્યેય એ બધા ભેદ વિકલ્પ છે, પણ એમાંથી એક ધ્યાતા ધ્યાન ને ધ્યેય બધું જે સાધક દશામાં હોય છે અથવા એ જયારે ધ્યાન કરે ત્યારે હોય છે. ધ્યાન જે આત્માનું ધ્યાન કરવું, ધ્યાતા પોતે ધ્યેય ધ્યેય આત્માનું ધ્યેય અંતર પૂર્ણતા કરવાનું અથવા તો સાધક દર્શનનું ધ્યેય આત્માનું ધ્યેય છે એ બધા ભેદ વિકલ્પ છે. એ અંદર સ્વરૂપમાં ઠરે ત્યારે કોઈ જાતનો વિકલ્પ નથી. ધ્યાન ધ્યાતાને ધ્યેય એ બધું એમાં છૂટી જાય છે. પણ સાધક દશામાં એ ધ્યાન ધ્યાતાને ધ્યેય એવા ભેદના વિકલ્પ હોય છે, એવા વિકલ્પ હોય છે. અને એવી જાતની એની સાધક દશામાં એવો ભેદ પણ પડે છે. પોતે સાધક છે એ ધ્યાન કરે છે, અને ધ્યાતા પણ પોતે છે અને ધ્યેય પણ પોતે છે. એ ધ્યાન ધ્યાતાને ધ્યેય અંદર સ્વરૂપમાં અંદર બધું એક જ છે. અંદર સ્વરૂપમાં જ્યાં ઠરી જાય ત્યાં બધા ભેદના વિકલ્પ છૂટી જાય છે. એનું ફળ કયું? પેલું આત્માનું સ્વાનુભૂતિનું ફળ આવે છે. એનું એને દર્શન જ્ઞાન ચારિત્ર દત્નત્રયનું ફળ આવે છે. એમાંથી એને પરમાત્મ તત્વ પ્રગટ થાય છે. એનું ફળ છે આ ધ્યાન ધ્યાતાને ધ્યેય. જો બની શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે, નહીં તો ન બની શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે. શ્રદ્ધા તો બરાબર કરજે કે માર્ગ તો આ છે, બીજો કોઈ માર્ગ નથી. એક આત્માને ગ્રહણ કરવો, જ્ઞાયકને ગ્રહણ કરવો, એની શ્રદ્ધા પ્રતીત કરી અને એમાં ધ્યાન કરવું, એના સિવાય બીજું કોઈ નથી. એ જ છે માર્ગ, તો એક જ છે. આ જે જ્ઞાયક છે એ જ્ઞાયકની અંદર કોઈ જાતના શુભાશુભ વિકલ્પો એનું સ્વરૂપ નથી. કોઈ ગુણ ભેદ પર્યાય ભેદ લક્ષણ ભેદ છે, પણ અંદર એમાં વાસ્તવિક ભેદ નથી. એ બધું જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા કરીને પછી એમાં બરાબર તું શ્રદ્ધા કરી, એનું જ્ઞાન કરી, એમાં લીનતા કરજે, એમાં ધ્યાન કરજે. બની શકે તો ધ્યાન કરજે, તું પૂરું કરજે. પણ ન બની શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે. બધેથી વિકલ્પ ઉઠાડીને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ બધાથી છૂટો થઈને ઈષ્ટ અનિષ્ટ જગતમાં કઈ છે જ નહીં. એ શ્રદ્ધા તો બરાબર કરજે, પણ ઈષ્ટ અનિષ્ટ તારી અસ્તિત્વમાં થતું હોય તો પણ એને છોડીને તું સ્વરૂપનું ધ્યાન કરજે. ધ્યાનમય પ્રતિક્રમણ બની શકે તો કરજે. કારણ કે માર્ગ તો એક જ છે. શ્રદ્ધાનું ફળ તો એવું જ આવવું જોઈએ કે શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા કરી તો એનું ફળ તો ધ્યાનનું ફળ આવવું જોઈએ, તો એમાંથી સ્વાનુભૂતિનું ફળ આવવું જોઈએ, એમાંથી ચારિત્રનું ફળ આવવું જોઈએ, એમાંથી કેવળ જ્ઞાનનું ફળ આવવું જોઈએ, તો તે સાચી શ્રદ્ધા છે. એમાંથી જો કોઈ જાતના ફળ ન આવે તો એ શ્રદ્ધામાં તો શ્રદ્ધા વાર લાગે જુદી વાત છે, પણ શ્રદ્ધા તો બરાબર સમ્યક કરજે. એનું ફળ ગમે ત્યારે આવ્યા વગર રહેવાનું નથી. શ્રદ્ધા તો યથાર્થ કરજે. બહુ મુશ્કેલી વાળું છે, કેમ કરીને આત્મા પ્રગટ કરવું, કેમ થઈ શકતું નથી, બહુ મુશ્કેલીથી થાય એવું છે, કેમ કરવું, એમ કરીને બહુ દુર્લભ છે, માટે તું પુરુષાર્થીન થઈને એને છોડી દઈશ ને. શ્રદ્ધા બરાબર કરજે, શ્રદ્ધાનો ફેરફાર કરીશ ને કે આ તો બહુ દુર્લભ છે, આટલું બધું વાંચ્યું વિચાર્યું અને એની પાછળ પડી છે તોય પણ કઈ થતું નથી. આત્મા કહી દે એની આત્મામાંથી કઈ પ્રગટ થતું નથી. એના જ વિચાર કરી દેવગુરુ શાસ્ત્રની એની શુભમ એની મહિમા કરી અને તત્વના વિચાર કરી છે, નાયકને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરી છે, તો પણ કઈ એમાં કે ગમે એટલું કરી તો પ્રગટ નથી થતું, માટે કઈક બીજું હશે એવી શંકા કરીશ નહીં. શ્રદ્ધા બરાબર કરજે, તારા પુરુષાર્થની ખામી છે. અનાદિકાળના અણઅભ્યાસને અનાદિકાળનો બીજો અભ્યાસ છે ને, તારો અભ્યાસ તે કર્યું નથી એટલે તને દુર્લભ થઈ પડ્યું છે. એ દુર્લભતાને કારણે માર્ગને છોડી દઈશ નહીં. માર્ગ તો એક જ છે, એવી શ્રદ્ધા તું બરાબર કરજે. એનું ફળ એ જ છે. અંદર એને ધ્યાન જાતાને ધ્યેય એમ એકાકાર થઈને અંતરમાંથી પરમાત્મા તત્વ પ્રગટ થાય છે, એ જ એનું ફળ છે. બીજું કોઈ ફળ નથી. એને છોડીશ નહીં. છાસને વલોતા વલોતા માખણ ઉપર ન આવે તો અંદર તું શંકા કરીશ ને, તો એને વલોતા વલોતા જ માખણ ઉપર આવે. તારા વલોવામાં ફેર છે, પણ માખણ તો એ તો હજી દ્રષ્ટાંત છે, એમાં તો કદાચ કઈક ફેરફાર હોય તો ઉપર આવે અને ના આવે, એ પણ તારા વલોવામાં ફેર છે તો ઉપર આવ્યા વગર એ જ નહીં. એમાં આમાં તારું આત્મા અંદર, તારે અંદર પુરુષાર્થ ની ખામી છે, ભેદ જ્ઞાન ની અંદર તારી પુરુષાર્થ ની જે પ્રયાસ કરવો જોઈએ એમાં ખામી છે. માટે નાયક જુદો નથી, તને નાયક ની ધારા જુદી પડતી નથી, માટે તું એમાં શ્રદ્ધામાં ફેરફાર કરીશ નહીં. માર્ગ તો એક જ છે, જે અનંતાજીઓ મોક્ષ ગયા તે આ માર્ગે થી જ ગયા છે. અનંતા જાય છે તે આનાથી જાય છે, અનંતા જશે તે આ જ માર્ગ થી જાય છે. ભેદ વિજ્ઞાન તો સીધા એક કે જે ભેદ વિજ્ઞાન થી સિદ્ધ થયા તે બધા ભેદ વિજ્ઞાન થી થયા છે, અને નથી થયા તે બધા ભેદ વિજ્ઞાન ના અભાવ થી નથી થયા. માટે માર્ગ તો એક જ છે. ભેદ વિજ્ઞાન કેવું કે અંદર આત્માના આશ્રય ભેદ વિજ્ઞાન થાય છે. આત્માના આશ્રય વગર ભેદ વિજ્ઞાન થાય નહીં, પોતાનું અસ્તિત્વ ગ્રહણ ન થાય તો ભેદ કોને આશ્રય ભેદ કરવો? આ હું છું ને હું નથી, અસ્થિપૂર્વક નાસ્તિક થાય છે. માટે અસ્તિત્વ તારું બરાબર ગ્રહણ કરીને ભેદ વિજ્ઞાન તો સીધા સીધા એક બધા ભેદ વિજ્ઞાન થી સિદ્ધિ પામ્યા છે, બીજો કોઈ માર્ગ નથી. માટે શ્રદ્ધા તું બરાબર કરજે, એમાં થાકીશ નહીં, અને અહિયાં ત્યાં તું ભૂરી જઈ નથી, પાછો વળીશ નહીં. માટે માર્ગ બીજો હશે, થોડુંક ક્રિયા કરવાથી થાય, થોડું કઈ બીજો આશ્રય લેવાથી થાય, એવી તું શંકા કરીશ નહીં. શ્રદ્ધાને બરાબર દ્રઢ રાખ. ઘણા અત્યારે થાકી થાકીને છોડી દે છે, એમ તો કરતો નહીં. પછી તો બધા જુદે માર્ગે ચડી ગયા હોય છે, તેમાં કઈ દેખાતું નથી. ધ્યાનના માર્ગે ચડી ગયા હોય, આત્માનો આશ્રય લીધો ન હોય, અને પછી ધ્યાનમાં કઈ દેખાતું ન હોય, આત્માના આશ્રય વગર ધ્યાન ફળીભૂત થતું નથી. ધ્યાન થાય તો અંદરથી ક્યાંક ક્યાંક કલ્પના ઊભી થાય છે, આત્માના આશ્રય વગર તે ધ્યાન ફળીભૂત થતું નથી. આત્માના આશ્રય, આત્માનો આધાર લઈને ધ્યાન કરજે, એમાં તું ઠરજે તો એમાંથી પ્રગટ થશે. ધ્યાન જતને દે
આવી વિકલ્પ જાળવતી જે મુક્ત એટલે રહિત છે.
આવી વિકલ્પ જાળવતી ધ્યાન જતને દે એવી વિકલ્પ જાળવતી જે રહિત છે, આ ધ્યાન છે, આ ધ્યાતા છે, એવા વિકલ્પના ભેદથી જે રહિત છે એ પણ વિકલ્પ જાળ છે. હું ધ્યાન કરું ને આ ધ્યાતા ને આ ભેદ ને એ બધા વિકલ્પ જાળ છે.
તેને તે પરમાત્મા તત્વને હું નમું છું,
એવા પરમાત્મા તત્વને હું નમું છું. એવું જે પરમાત્મા તત્વ છે કે જ્યાં બીજા વિકલ્પ તો નથી, બીજા ભેદ તો નથી, પણ એમાં ધ્યાતા ધ્યાન ને ધ્યેય એવા ભેદ પણ એમાં નથી, એવા પરમાત્મા તત્વને હું નમસ્કાર કરું છું. એની હારે સ્વયં એનું પેલું ફળ છે.
આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે, પેલું ફળ છે. આવી વિકલ્પ જાળવતી જે મુક્ત એટલે રહિત છે, તેને તે પરમાત્મા તત્વને હું નમું છું.
આવા વિકલ્પ જાળથી જે રહિત છે, આવા ભેદથી જે રહિત છે, આવા વિકલ્પ જેને નથી, એવા પરમાત્મા તત્વને હું નમું છું. આવા પરમાત્મા તત્વને હું નમસ્કાર કરું છું, એમાં કોઈ જાતની ભેદજાળ નથી. એવા વિકલ્પ થી જે રહિત છે એનું ફળ શું? આત્માને પ્રગટ કરવો, એક અભેદ તત્વ છે. મારા હાથમાં હોય તેનો મેળ કરીએ, એમાં કોઈ જાતનો વિકલ્પ નથી, એવા પરમાત્મા તત્વને હું નમસ્કાર કરું છું. જેમાં બીજા વિકલ્પ તો નથી, કે જે બીજા વિભાવને પરદ્રવ્ય આશ્રયના વિકલ્પ તો નથી, પણ આત્માને આશ્રયને જે સાધક દશાના વિકલ્પ છે એ વિકલ્પના ભેદ જાળ પણ જેમાં નથી એવું જે પરમાત્મ તત્વ એને હું નમસ્કાર કરું, એમાં બધા વિકલ્પ નથી, એવું નિર્વિકલ્પ તત્વ છે એને હું નમસ્કાર કરું છું. એવા નિર્વિકલ્પ તત્વનો આશ્રય લેવાથી એમાંથી સાધક દશા પ્રગટ થાય છે, એમાંથી સહાનુભૂતિ પ્રગટ થાય છે. કે આવા પરમાત્મ તત્વનો આશ્રય લેવાથી કે જેમાં ધ્યાતા ધ્યાનને ધ્યેય એના પણ વિકલ્પ નથી, આ એવા ભેદજાળથી જે રહિત છે એ એવા ભેદજાળથી રહિત છે એવું જે પરમાત્મ તત્વ છે એ પરમાત્મ તત્વને હું નમસ્કાર કરું છું. કે વાહ, પરમાત્મ તત્વમાં કોઈ જાતના વિકલ્પ નથી અને એનો આશ્રય લેવાથી એવા પરમાત્મ તત્વ નિર્વિકલ્પ પરમાત્મ તત્વનો આશ્રય લેવાથી નિર્વિકલ્પ સ્વરૂપ પ્રગટ થાય છે એને હું નમસ્કાર કરું છું. તો વચ્ચે આવે છે પણ એ ભેદ વિકલ્પ એના સ્વરૂપમાં નથી, એ ભેદ થી પણ રહે છે એવું પરમાત્મ તત્વ કે જેમાં સાધક દશાના વિકલ્પ પણ એમાં નથી, જે રત્નત્રયના વિકલ્પ પણ નથી એવું જે પરમાત્મ તત્વ, એવું પરમાત્મ તત્વનો આશ્રય ગ્રહણ કરવો તો જ એમાંથી પરમાત્માની શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. આત્માને તે શુદ્ધ આત્માને મેળવે, શુદ્ધ શુદ્ધાત્માને જે શુદ્ધ જાણે છે તે જ એને શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. જે આત્માને ભેદ વાળો અને વિભાવ વાળો ને એવો માને એને શુદ્ધ પર્યાયો પ્રગટ થતી નથી, શુદ્ધાત્માને જે ગ્રહણ કરે છે એને જ શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે.
આશીર્વાદ આપનાર ભગવતી માત